યોહાનનો પહેલો પત્ર ને તેનો પહેલો અધ્યાય, જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારા હાથે સ્પર્શ કર્યો, તે જીવનના શબ્દ સંબંધી અમે તમને કહી દેખાડીએ છીએ. તે જીવન પ્રગટ થયું તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ. અને તે અનંતકાળનું જીવન જે બાપની પાસે હતું અને અમને પ્રગટ થયું તે તમને કહી દેખાડીએ છીએ. હા, અમારી સાથે તમારી પણ સંગત થાય એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે તે તમને પણ કહી દેખાડીએ છીએ. અને ખરેખર અમારી સંગત બાપની સાથે તથા તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે. અને અમારો આનંદ સંપૂર્ણ થાય માટે એ વાતો અમે લખીએ છીએ. હવે જે સંદેશો અમે તેના મોંથી સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ તે એ છે કે દેવ પ્રકાશ છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી. જો આપણે કહીએ કે તેની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ અને આપણામાં સત્ય નથી. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે તેને જૂઠો પાડીએ છીએ અને તેનું વચન આપણામાં નથી. આમેન.
યોહાનનો પહેલો પત્ર અને તેનો બીજો અધ્યાય. મારા બાળકો, તમે પાપ ન કરો માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત, જે ન્યાયી છે તે, અને તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે. અને કેવળ આપણા જ નહીં પણ આખા જગતના પાપનું તે પ્રાયશ્ચિત છે. જો આપણે તેની આજ્ઞાઓ પાડીએ તો એ ઉપરથી આપણને માલુમ પડે છે કે આપણે તેને ઓળખીએ છીએ. જે કહે છે કે હું તેને ઓળખું છું પણ તેની આજ્ઞા પાડતો નથી તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી. પણ જે કોઈ તેનું વચન પાડે છે તેનામાં દેવ પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેનામાં છીએ. હું તેનામાં રહું છું એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ. ભલાઓ, નવી આજ્ઞા નહીં પણ જૂની આજ્ઞા જે આરંભથી તમારી પાસે હતી તે હું તમને લખું છું. જે વચન તમે સાંભળ્યું તે જ જૂની આજ્ઞા છે. વળી નવી આજ્ઞા જે તેનામાં તથા તમારામાં સત્ય છે તે હું તમને લખું છું. કેમ કે અંધકાર જતો રહેશે અને ખરો પ્રકાશ હમણાં પ્રકાશે છે. જે કોઈ કહેશે કે હું પ્રકાશમાં છું છતાં પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હજી સુધી અંધકારમાં છે. જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે તે પ્રકાશમાં રહેશે અને તેનામાં ઠોકર ખાવાનું કારણ નથી. પણ જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે અંધકારમાં છે, અંધકારમાં ચાલે છે અને પોતે ક્યાં જાય છે તે જાણતો નથી. કેમ કે અંધકારે તેની આંખો આંધળી કર્યું છે. બાળકો, હું તમને લખું છું કારણ કે તેના નામની ખાતર તમારા પાપ માફ થયા છે. પિતાઓ, હું તમને લખું છું કારણ કે જે આરંભથી છે તેને તમે ઓળખો છો. જુવાનો, હું તમને લખું છું કારણ કે તમે દુષ્ટને જીત્યો છે. છોકરા, મેં તમને લખ્યું છે કારણ કે તમે પિતાને ઓળખો છો. પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી હતો તેને તમે ઓળખો છો. જુવાનો, મેં તમને લખ્યું છે કારણ કે તમે બળવાન છો અને દેવનું વચન તમારામાં રહેશે ને તમે દુષ્ટને જીત્યો છે. જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતા નથી પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતા રહે છે પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે. બાળકો આ છેલ્લી ઘડી છે, ખ્રિસ્ત વિરોધી આવનાર છે એવું તમે સાંભળ્યું છે તેમ હમણાં ઘણા ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા છે તે ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્લી ઘડી છે. તેઓ આપણામાંથી નીકળી ગયા પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત તો તેઓ આપણી સાથે રહેત, પણ તેઓ સર્વ આપણામાંના નથી એમ પ્રગટ થાય માટે તેઓ નીકળી ગયા. જે પવિત્ર છે તેનાથી તમે અભિષિક્ત થયા છો અને તમે સઘળું જાણો છો. તમે સત્યને જાણતા નથી એ કારણથી નહીં, પણ તમે તેને જાણો છો અને સત્યમાંથી કંઈ જૂઠું આવતું નથી એ કારણથી મેં તમને લખ્યું છે. જે કોઈ ઈસુનો નકાર કરે છે અને કહેશે કે તે ખ્રિસ્ત નથી તેના જેવો જૂઠો બીજો કોણ? જે કોઈ પિતા તથા પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત વિરોધી છે. જે કોઈ પુત્રને ના કબૂલ કરે છે તે દરેકને પિતા પણ નથી, પુત્રને જે કોઈ કબૂલ કરે છે તેને પિતા પણ છે. જે તમે પ્રથમથી સાંભળ્યું છે તે તમારામાં રહો. પ્રથમથી જે તમે સાંભળ્યું તે જો તમારામાં રહે તો તમે પણ પુત્રમાં તથા પિતામાં રહેશો. જે વચન તેણે આપણને આપ્યું છે તે એ જ, એટલે સર્વકાળનું જીવન. જેઓ તમને ભમાવે છે તેઓ સંબંધી મેં તમને આ લખ્યું છે. બળી તેણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહેશે અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી. પણ જેમ તેનો અભિષેક તમને સર્વ બાબતો વિશે શીખવે છે ને તે સત્ય છે, જૂઠો નથી, ને જેમ તેણે તમને શીખવ્યું તેમ તમે તેનામાં રહો. હવે બાળકો તેનામાં રહો કે જેથી જો તે પ્રગટ થાય તો આપણામાં હિંમત આવે ને તેના આગમનને વખતે તેની રૂબરૂ આપણે શરમાઈએ નહીં. જો તમે જાણો છો કે તે ન્યાયી છે તો એ પણ જાણજો કે જે કોઈ ન્યાયપણું કરે છે તે દરેક તેનાથી જન્મ્યો છે.
યોહાનનો પહેલો પત્ર ત્રીજો અધ્યાય. જુઓ પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે દેવના છોકરા કહેવાઈએ અને ખરેખર આપણે તેના છોકરા છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી કેમ કે તેણે તેને ઓળખી. વાલાઓ, હાલ આપણે દેવના છોકરા અને આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું, કેમ કે જેવો તે છે તેવો આપણે તેને જોઈશું. અને જે તેના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે. જે પાપ કરે છે તે દરેક નિયમ ભંગ પણ કરે છે અને પાપ એ જ નિયમ ભંગ છે. તે પાપનું હરણ કરવાને પ્રગટ થયું એ માટે જાણો છો અને તેનામાં પાપ નથી. જે કોઈ તેનામાં રહે છે તે પાપ કરતો નથી. જે કોઈ પાપ કરે છે તેણે તેને જોયો નથી અને તેને ઓળખતો પણ નથી. બાળકો, કોઈ તમને ન ભમાવે. જેમ તે ન્યાયી છે તેમ તે ન્યાયપણું કરે છે. તે પણ ન્યાયી છે. જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કરે છે. શૈતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો. જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેનું બીજ તેનામાં રહે છે. અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે દેવથી જન્મેલો છે. તેથી એથી દેવના છોકરા તથા શૈતાનના છોકરા ઓળખાઈ આવે છે. જે કોઈ ન્યાય પણ કરતો નથી અને જે કોઈ પોતાના ભય પર પ્રેમ રાખતો નથી તે દેવનો નથી. કેમ કે જે સંદેશો તમે પ્રથમથી સાંભળ્યો છે તે એ જ છે કે
આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. જેવો કાયન દુષ્ટનો હતો અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું. તેણે શા માટે તેને મારી નાખ્યો? એટલા માટે કે તેના પોતાના કામ ભૂંડા અને તેના ભાઈના કામ ન્યાયી હતા. ભાઈઓ, જો જગત તમારા પર દ્વેષ કરે તો તેથી તમે આશ્ચર્ય ન પામો. આપણે ભાઈઓ પર પ્રીતિ રાખીએ છીએ, એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છીએ. જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે. જે કોઈ પોતાના ભય પર દ્વેષ રાખે છે તે મનુષ્ય ઘાતક છે. અને તમે જાણો છો કે કોઈ મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું નથી. એથી આપણે પ્રેમ શું છે તે જાણીએ છીએ, કેમ કે તેણે પોતાને પ્રાણ આપી આપણી વતી આપ્યો. અને આપણે પણ ભાઈઓને સારું આપણા પ્રાણો આપવા જોઈએ. પણ જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય ને પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેના પ્રત્યે દયા ન કરે તો તેનામાં દેવની પ્રીતિ સી રીતે રહી શકે? બાળકો, આપણે શબ્દથી નહીં અને જીભથી નહીં પણ કૃત્યમાં અને સત્યમાં પ્રીતિ કરીએ. એથી આપણે જાણીશું કે આપણે સત્યના છીએ. અને જે કોઈ બાબતમાં આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે છે તે વિશે તેની આગળ આપણા અંતઃકરણને શાંત કરીશું, કેમ કે આપણા અંતઃકરણ કરતાં દેવ મોટો છે અને તે સગળું જાણે છે. વાલાઓ, જો આપણું અંતઃકરણ આપણને દોષિત ન ઠરાવે તો દેવ પ્રત્યે આપણને હિંમત છે. અને જે કંઈ આપણે માગીએ છીએ તે તેની પાસેથી આપણને મળે છે, કેમ કે આપણે તેની આજ્ઞાઓ પાડીએ છીએ અને તેની નજરમાં જે પસંદ પડે છે તે કરીએ છીએ. તેની આશા એ છે કે તેના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ રાખીએ અને જેમ તેણે આપણને આજ્ઞા આપી છે તેમ આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. જે તેની આજ્ઞાઓ પાડે છે તે એનામાં રહે છે અને એ તેનામાં, અને જે આત્મા એણે આપણને આપ્યો છે તેનાથી આપણે જાણીએ છીએ કે એ આપણામાં રહે છે. આમેન.
યોહાનનો પહેલો પત્ર 4th અધ્યાય. વાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ. કેમ કે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં આવ્યા છે. એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે દેવ પાસેથી છે. એથી તમે દેવનો આત્મા ઓળખી શકો છો. જે દરેક આત્મા પ્રભુ ઈસુને કબૂલ કરતો નથી તે દેવ પાસેથી નથી. અને ખ્રિસ્ત વિરોધીના જે આત્મા વિશે તમે સાંભળ્યું કે તે આવે છે તે એક છે, અને તે હમણાં પણ જગતમાં છે. બાળકો, તમે દેવના છો ને તમે તેઓને જીત્યા છે. કેમ કે જગતમાં જે છે તેના કરતા તમારામાં જે છે તે મોટો છે. તેઓ જગતના છે, તેથી તેઓ જગત સંબંધિત બોલે છે અને જગત તેઓનું સાંભળે છે. આપણે દેવના છીએ. જે દેવને ઓળખે છે તે આપણું સાંભળે છે. જે દેવનો નથી તે આપણું સાંભળતો નથી. એથી આપણે સત્યના આત્માને તથા ભ્રાંતિના આત્માને ઓળખી શકીએ છીએ. વહાલાઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ દેવથી છે. અને જે પ્રેમ કરે છે તે દરેક દેવથી જન્મેલો છે અને દેવને ઓળખે છે. જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. દેવે પોતાના એકના એક પુત્રને જગતમાં મોકલ્યો કે આપણે તેનાથી જીવીએ. એ પરથી આપણા પર દેવનો પ્રેમ પ્રગટ થયો. આપણે દેવ પર પ્રેમ રાખ્યો એમાં પ્રેમ નહીં, પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનો પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો એમાં પ્રેમ છે. વહાલાઓ, જો દેવે આપણા પર એવો પ્રેમ રાખ્યો તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. કોઈએ દેવને કદી જોયો નથી. જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ તો દેવ આપણામાં રહે છે ને તેનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે. આપણે તેનામાં રહીએ છીએ ને તે આપણામાં રહે છે. તે પરથી આપણે જાણીએ છીએ કે તેણે પોતાના પવિત્ર આત્માનું દાન આપણને આપ્યું છે. અને જોયું છે ને સાક્ષી પૂરીએ છીએ કે પિતાએ પુત્રને જગતનો તારનાર થવા મોકલ્યો છે. ઈસુ દેવના પુત્ર છે એવું જે કોઈ કબૂલ કરે છે તેનામાં દેવ રહે છે તથા તે દેવમાં રહે છે. દેવનો જે પ્રેમ આપણા પ્રત્યે છે તે આપણે જાણીએ છીએ અને આપણે તે પર વિશ્વાસ કર્યો છે. દેવ પ્રેમ છે અને જે પ્રેમમાં રહે છે તે દેવમાં ને દેવ તેનામાં રહે છે. એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે કે ન્યાયકાળે આપણને હિંમત રહે, કેમ કે જેવો તે છે તેવા આપણે આ જગતમાં છીએ. પ્રેમમાં ભય નથી, પણ પૂરો પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી. આપણે પ્રેમ રાખીએ છીએ કેમ કે પ્રથમ તેણે આપણા પર પ્રેમ રાખ્યો. જો કોઈ કહે કે હું દેવ પર પ્રેમ રાખું છું પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તો તે છૂટો છે, કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી તો દેવ જેને તેણે જોયો નથી તેના પર પ્રેમ રાખી શકતો નથી. જે દેવ પર પ્રેમ રાખે છે તેણે પોતાના ભાઈ ઉપર પણ પ્રેમ રાખવો જોઈએ એવી આજ્ઞા તેના તરફથી આપણને મળી છે. આમેન.
યોહાનનો પહેલો પત્ર તેનો પાંચમો અધ્યાય. ઈસુ એક ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે એ દેવથી જન્મેલો છે અને જન્મ આપનાર પર જે કોઈ પ્રેમ રાખે છે તે તેનાથી જન્મેલા પર પણ પ્રેમ રાખે છે. જ્યારે આપણે દેવ પર પ્રેમ રાખીએ છીએ અને તેની આજ્ઞાઓ પાળીએ છીએ ત્યારે એ પરથી આપણે જાણીએ છીએ કે આપણે દેવના છોકરા ઉપર પણ પ્રેમ રાખીએ છીએ, કેમ કે આપણે દેવની આજ્ઞાઓ પાળીએ એ જ દેવ પરનો પ્રેમ છે અને તેની આજ્ઞાઓ ભારે નથી. કેમ કે જે કોઈ દેવથી જન્મેલું છે તે જગતને જીતે છે અને જે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે. જે વિશ્વાસ કરે છે કે ઈસુ દેવનો પુત્ર છે તે વગર બીજો કોણ જગતને જીતે છે. પાણીથી તથા રક્તથી જે આવ્યો એ છે, એટલે ઈસુ ખ્રિસ્ત, અને એ કેવળ પાણીથી નહીં પણ પાણી તથા રક્તથી આવ્યો. જે સાક્ષી પૂરે છે તે આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે. કેમ કે સાક્ષી પૂરના ત્રણ છે એટલે આત્મા, પાણી તથા રક્ત, અને એ ત્રણેયની સાક્ષી એક સરખી છે. જો આપણે માણસોની સાક્ષી માનીએ છીએ તો એ કરતાં દેવની સાક્ષી મોટી છે, કેમ કે દેવે પોતાના પુત્ર સંબંધે જે સાક્ષી આપી છે એ જ છે. જે દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે. જે દેવ પર વિશ્વાસ રાખતો નથી તેણે તેને જૂઠો પાડ્યો છે, કેમ કે દેવે પોતાના પુત્ર વિશે જે સાક્ષી આપી છે તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી. એ સાક્ષી એવી છે કે દેવે આપણને અનંત જીવન આપ્યું ને આ જીવન તેના પુત્રમાં છે. જેને દેવનો પુત્ર છે તેને જીવન છે, જેને દેવનો પુત્ર નથી તેને જીવન નથી. તમને અનંત જીવન છે તમે જાણો, માટે તમારો ઉપર એટલે દેવના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારો ઉપર મેં આ વાતો લખી છે. તેના વિશે આપણને જે હિંમત છે તે એ કે જો આપણે તેની ઈચ્છા પ્રમાણે કંઈ માગીએ તો તે આપણું સાંભળે છે, અને જો આપણે જાણીએ છીએ કે જે કંઈ આપણે માગીએ તે સંબંધિત તે આપણું સાંભળે છે તો આપણે તેની પાસે જે માગ્યું છે તે આપણને મળે છે, એ પણ આપણે જાણીએ છીએ. મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જુએ તો તેણે માગવું, એટલે મરણકારક નથી એવું પાપ કરનારાઓને માટે દેવ તેને જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે તે વિશે હું કહેતો નથી કે વિનંતી કરવી. સર્વ અન્યાય પાપ છે અને મરણકારક નથી એવું પણ પાપ છે. આપણે જાણીએ છીએ કે જે કોઈ દેવથી જન્મેલો છે એ પાપ કરતો નથી, પણ દેવથી જે જન્મ્યો છે એ તેને સંભાળે છે અને દુષ્ટ તેને સ્પર્શ કરતો નથી. આપણે દેવના છીએ અને આખું જગત એ દુષ્ટની સત્તામાં રહે છે એવું આપણે જાણીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર આવ્યો છે ને જે સાચો છે તેને ઓળખવા સારું તેને આપણને સમજણ આપી છે, અને જે સાચો છે એટલે તેનો પુત્ર ઈસુ ખ્રિસ્ત એનામાં આપણે છીએ. એ જ ખરો દેવ છે તથા અનંત જીવન છે. મારા બાળકો સાવધ રહીને મૂર્તિઓથી દૂર રહો. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.